તારીખ 10/4/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 355 અને 356 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 274
બે પ્રકારના ચમત્કાર સમીક્ષા કરી છે. જગતમાં કેટલાક અસાધારણ બનાવો બને છે જેને ચમત્કાર કહેવામાં આવે છે. એ ચમત્કાર પાછળ લોકો છેતરાય છે, બોલાવવામાં પડે છે. કોઈ એને ધર્મનું કારણ માને છે, કોઈ એને ધર્મ માને છે, કોઈ એને કલ્યાણનું કારણ માને છે, કોઈ આત્માને સુખી થવાનું કારણ માને છે. મોક્ષ માર્ગના સાધકનું લક્ષણ નથી એમ કહેવાય. એની સમીક્ષામાં એટલે એને અનુસરીને ચૈતન્ય ચમત્કારની વાત કરી છે કે આત્મામાં પોતાના સ્વરૂપનું સ્વસંવેદન થાય, એનું સ્વસંવેદનરૂપ પરિણામ તે પોતે ચૈતન્યના ચમત્કાર સ્વરૂપ છે. અનંતકાળમાં જીવને એવું વેદન આવ્યું નથી. સ્વસંવેદનમાં જ્ઞાનને જ્ઞાનનું વેદન છે, એ ઉપરાંત જ્ઞાનને આનંદનું વેદન છે, આત્માના આનંદનું જે વેદન છે એ અસાધારણ ચમત્કાર સ્વરૂપ છે. વર્તમાનમાં એનું વેદન અસાધારણ હોવાથી ચમત્કાર સ્વરૂપ છે અને એનું ફળ મુક્ત દશા છે, મોક્ષ છે, એ પણ ચમત્કાર સ્વરૂપ છે. એના ફળમાં ચમત્કાર છે અને એ પોતે પણ ચમત્કાર સ્વરૂપ છે. અનંત કાળમાં આ અપૂર્વ દશા છે, પૂર્વ નહીં થયેલી દશા છે. એટલે એના જેવો કોઈ બીજો ચમત્કાર નથી. તે જ સાધકનું લક્ષણ છે. બાળમાં કોઈ રોગ મટાડી દે તો ચમત્કાર ગણાય. નિર્ધન હોય અને ધનના ઢગલા પ્રાપ્ત કરાવી દે તો ચમત્કાર ગણાય. આ પથ્થરમાંથી સોનું બનાવે છે, પણ એવું બધું એ કાંઈ અપૂર્વ નથી. અનંતવાર રાજા થયો, અનંતવાર મોટો શ્રીમંત અબજોપતિ થયો, અનંતવાર દેવ થયો અને અનંતવાર રોગમાંથી મુક્ત થઈને નિરોગી થયો, એ બધું પૂર્વાનુપૂર્વ છે, કોઈ અપૂર્વ નથી. આ સ્વસંવેદન અને આત્માનો આનંદ છે, એ અપૂર્વ છે એમ કહેવું છે. એટલે એના જેવો કોઈ ચમત્કાર જગતમાં નથી. એ જ સાધકનું લક્ષણ છે. બાળમાં કોઈ ચમત્કાર કરી દેખાડે એ કોઈ આત્માના મોક્ષ માર્ગના સાધકનું લક્ષણ નથી. મોક્ષ માર્ગના સાધકને કોઈ પૂર્વના પુણ્યના યોગે એવો ચમત્કાર થવાની સંભાવના હોય પણ ખરી અને ન હોય તો પણ ખરી. મુનિઓને મોટા રોગ થાય છે. જો ધર્મથી રોગ મટાડી શકાતો હોય તો એમને ઘણો ધર્મ પ્રગટ થયો છે મુનિ દશામાં. સાધુ દશામાં તો ઘણો ધર્મ પ્રગટ થયો છે. જો ધર્મથી રોગ મટતો હોય તો મટી જવો જોઈએ. તો કોઈ એમ કહે કે માનતુંગાચાર્ય આ બધા સ્તુતિ કરી છે ને, તાળા તોડ્યા છે, રોગ મટાડ્યો છે, બધું થયું છે. એ બધા તો એમ કઈ કામ કરે છે. કોઈને પુણ્યનો યોગ હોય, થાય તો પણ એ સાધક નું લક્ષણ નથી. ઘણા મુનિઓને રોગ થયો છે ને નથી મેટ્યો. ધર્મથી રોગ મટતો હોય તો થવો જ ન જોઈએ, અથવા થાય તો મટી જવો જોઈએ. પણ રોગ થવો એ પાપનું ફળ છે ને રોગ મટવો એ પુણ્યનું ફળ છે. ધર્મ કોઈ બીજી ચીજ છે એનાથી, એને એને કોઈ કાર્ય કારણનો સંબંધ ખરેખર નથી એમ છે. સંવેદન તો બધેથી આકર્ષણ છૂટી જાય જગતમાં. રાગની અને શરીરની પણ આધાર બુદ્ધિ છૂટી જાય અને સ્વસંવેદન સ્વરૂપ છે એનું અવલંબન લેવામાં આવે. સ્વસંવેદન સ્વરૂપ આત્મા પોતે જ છે, પોતે જ ચૈતન્ય મૂર્તિ વેદક સ્વભાવી સ્વસંવેદનની મૂર્તિ જ પોતે છે. સ્વસંવેદન એનો સ્વભાવ છે, સ્વસંવેદન રૂપે થવું પરિણમવું એ પણ એનો સ્વભાવ છે. એવો છે એવો શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર આવે એટલે સ્વસંવેદન થાય છે. જેવો છે એવો જ્ઞાનમાં આવે, જ્ઞાનમાં આવતા એનો એટલો જ મહિમા આવે. અનંત મહિમાવંત હોવાથી એટલો જ મહિમા આવે કે જેના ફળ સ્વરૂપ મહિમાનો ની પરાકાષ્ઠા એ છે કે નિર્વિકલ્પ અમૃત આનંદ અમૃત રસને એ પીએ, એ મહિમાની પરાકાષ્ઠા. તે સાધક જીવનું લક્ષણ છે, એને સાધક જીવનું લક્ષણ. પુણ્યનું ફળ હોય તે સાધક જીવનું લક્ષણ નથી. જગતમાં તો વર્તમાન પાપ કરનારા તીવ્ર પાપીમાં પાપી જીવને પણ પૂર્વકર્મના પુણ્યનો ઉદય જોવામાં આવે છે અને તેથી લોકોને સમાધાન નથી થતું કે આને પાપ કરે છે ને એને કેમ ઘેર છે બધી સુખ સગવડતા અનુકૂળતા, એને બધું સારું સારું છે. પ્રમાણિત માણસ મેળવી જાય છે, અપ્રમાણિત માણસ મેળવી જાય છે, લોકોને સમાધાન નથી થતું. ખરેખર એમ નથી, એ પૂર્વકર્મ છે. વર્તમાન જે ઉદય છે એ પૂર્વકર્મનો છે. અત્યારે જે પરિણામ થાય છે એના જે કર્મ બંધાય છે એની સ્થિતિ પાકશે ત્યારે એના ફળ આવશે. ત્યાં સુધી સત્તા મારી હશે કર્મ. એટલે એ કોઈ પૂર્વનો પુણ્યનો ઉદય એ કોઈ સાધકનું લક્ષણ નથી. એમ પણ આવે છે
અહીંયા કરે છે અહીંયા ફળ ભોગવે છે.
જ્યારે એ પાપ પરિણામ કરે છે ત્યારે એને એની એ જ વખતે આકુલતા ઉત્પન્ન થાય છે. તે આકુલતાનું દુઃખ તે વખતનું ફળ છે, એ ભાવમાં છે. અને બહારમાં જે પૂતગળમાં ફળ આવે છે એ પાછળથી આવે છે, એની સ્થિતિ પડે છે. ચાર જે પડખા છે કર્મ બંધનના, સ્થિતિ, અનુભાગ, પ્રકૃતિ અને પ્રદેશ, એનું ફળ પાછળ એમાં પૂર્વનો ભાવ નિમિત્ત છે, પૂર્વે કરેલો ભાવ નિમિત્ત છે. નવું ભાવ કર્મ છે, ત્યારે જોડાય તે નવું ભાવ કર્મ છે. ત્યારે ન જોડાય તો એ સ્વતંત્ર છે, જોડાવા પણ સ્વતંત્ર છે. સ્વતંત્રપણે જોડાય અને સ્વતંત્રપણે ન જોડાય. જીવના પરિણામની સ્વતંત્રતા અબાધિત છે. ઉત્કૃષ્ટ સાધક દશા એવી જે મુનિ દશા, સાધુની દશા, મુનિની દશા કેવી હોય છે એનું કેટલુંક વર્ણન છે. કેટલું વર્ણન છે એટલે પૂરું વર્ણન તો થઈ શકે એવું નથી. પણ શબ્દોમાં કેવું હોય તો પણ ક્યારેક કોઈ પડખેથી, ક્યારેક કોઈ પડખેથી, ક્યારેક કોઈ પડખેથી જુદા જુદા એના પાસા બતાવવામાં આવે છે. કહે છે કે જે આત્મા મુનિદશાને પામ્યો, સાધુ દશાને પામ્યો તે મુનિરાજ છે. તે મુનિરાજનો નિવાસ ચૈતન્ય દેશમાં છે. ખરેખર ક્યાં રહ્યા છે?
ચૈતન્ય દેશમાં,
આત્મામાં રહ્યા છે, શરીરમાં રહ્યા નથી અને જંગલમાં પણ રહ્યા નથી. મુનિરાજ જંગલમાં વસે છે એમ કહો તે વ્યવહારથી વાત છે. દેહમાં એમનો નિવાસ છે એમ કહો તો પણ એ વ્યવહારથી વાત છે. ખરેખર તો એટલે કે નિશ્ચયથી, તો નિશ્ચયથી કહો, ખરેખર કહો, વાસ્તવિક કહો તો એ પોતાના આત્મામાં નિવાસ કરે છે, ચૈતન્ય દેશમાં નિવાસ કરે છે. ક્યાં પોતે રહે છે? કે પોતાના ચૈતન્ય ક્ષેત્રમાં રહે છે. બહારના ક્ષેત્રમાં કેવું તે વ્યવહાર છે. મુનિરાજનો નિવાસ ચૈતન્ય દેશમાં છે. ઉપયોગ એટલે એમનો જ્ઞાનનો પર્યાય, જ્ઞાનની દિશા, એમનું જે જ્ઞાન છે, જ્ઞાનનું પરિણામ છે તે તીક્ષ્ણ થઈને, તીખું થઈને એટલે તીક્ષ્ણ થઈને ઊંડે ઊંડે ચૈતન્યની ગુફામાં ચાલ્યું જાય છે. મુનિરાજનો ઉપયોગ જ્ઞાનના પરિણામને ઉપયોગ કહે છે. આત્મામાં જ્ઞાન શક્તિ છે. એ જ્ઞાન શક્તિનું કાર્ય જાણવું તે છે. જ્ઞાન એટલે જાણવું. એવું જે જાણવાનું કાર્ય છે એને અહીંયા શાસ્ત્ર પરિભાષામાં ઉપયોગ કહે છે. એ ઉપયોગ તીક્ષ્ણ થઈને, જ્ઞાન ઘણું સૂક્ષ્મ થઈને, તીક્ષ્ણ થઈને ચૈતન્ય સ્વભાવમાં, ચૈતન્યના સ્વભાવની ગુફામાં. ચૈતન્ય સ્વભાવ બેહદ ઊંડો છે, અપરિમિત છે, અસીમ સ્વભાવ છે. એમાં ઊંડે 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 એના અનુભવ થાય છે. આ વિષય ભાવનો હોવાથી થોડું સમજવામાં તકલીફ પડે એવું છે, પણ જીવનનો વિષય હોવાથી જ્ઞાન એ પોતે ચૈતન્ય સ્વભાવનું વેદન છે. એ પોતે ચૈતન્ય ગુફાનું ઊંડું પરિણમન છે. એને સમજાવવા માટે સામે વેદન, વેદનથી એને સમજાવવું પડે છે. કે જેમ કોઈને એવી વેદનાઓ પડે શરીરની, અશાતાની, દુઃખની, પીડાની વેદનાઓ, તો બહુ વેદના થાય ત્યારે બેભાન થયા પહેલા એને ભાન હોય તો એ એમ કહે કે આ પીડામાં મારો જીવ તો ઊંડો ઊંડો ઉતરી જાય. શું કે ખરેખર એનો ઉપયોગ એના વેદનાની પીડામાં ઊંડો જાય છે. એટલે તીક્ષ્ણ તારતમ્યતાથી એની સાથે સંબંધ પામે છે. શરીરની વેદના સાથે એનું જ્ઞાન તીક્ષ્ણપણે સંબંધ કરે છે, અથવા એકાગ્રતામાં ઘણું દ્રઢપણું છે ને એવી રીતે સંબંધ થાય છે કે જેમાં એકાગ્રતા પણ ઘણી તીખી છે. ત્યારે એને બતાવવા માટે ઉપયોગ ઊંડો જાય છે એમ ને અહીંયા જીવ શબ્દ વપરાય છે. કેમ કે આખે આખો ત્યાં પકડાઈ ગયો છે. વેદનામાં પોતાનું આખું સ્વરૂપ સર્વસ્વપણે અનુભવે છે. એટલે એમ કહે કે મારો જીવ ઊંડો ઉતરતો જાય છે. એટલો બધો ઊંડો ઉતરી જશે કે મને પછી ભાન નહીં રહે કદાચ, એમ કે છે કે નહીં. તો અહીંયા જ્ઞાનમાં સ્વસંવેદનમાં મુનિરાજ જ્ઞાન જ્ઞાનને વેદે છે. જ્ઞાન જ્ઞાન અનંત જ્ઞાન સ્વભાવનો સ્વપણે સર્વસ્વપણે અનુભવ કરે છે. ત્યારે એટલા તીક્ષ્ણપણે તીખો થઈને એ ઉપયોગ અનુભવ કરે છે કે જ્ઞાનની ચૈતન્યની ગુફામાં, આત્માની ગુફામાં ઊંડે ઊંડે ચાલ્યો જાય છે. એટલે ઊંડે ચાલ્યો જાય છે કે એ વખતે એને સર્પ કરડે, મીછી કરડે તો એની એને ખબર રહેતી નથી. કોઈ શસ્ત્રથી પ્રહાર કરીને અંગને છેદે તો એને ખબર પડતી નથી. એટલો બધો ઉપયોગ એકાગ્ર થઈને આત્મામાં, સમાધિમાં ઊંડે લાગી ગયો છે, નિર્વિકલ્પ સમાધિમાં, કે મુનિરાજને દેહના સ્પર્શની ખબર પડતી નથી, દેહની વેદનાની ખબર પડતી નથી, અથવા પાંચ ઇન્દ્રિયના કોઈ વિષય પ્રત્યે ઉપયોગ ગેરહાજર એબસન્ટ થઈ ગયો હોવાથી કોઈ વિષયની ખબર પડતી નથી. સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બધા કોઈ વિષયની ખબર નથી, એટલો ઊંડે ચાલ્યો જાય છે. ઉપયોગ તીખો થઈને ઊંડે ઊંડે ચૈતન્યની ગુફામાં ચાલ્યો જાય છે. નિર્વિકલ્પ દશામાં શુદ્ધ ઉપયોગમાં આત્મામાં ઉપયોગ લીન થાય છે એટલું નથી કહેતા, આત્મામાં ઉપયોગ એકાગ્ર થાય છે એટલું નથી કહેતા, તન્મય થાય છે અભેદ થાય છે એટલું નથી કહેતા, પણ એટલો બધો તીક્ષ્ણપણે એકાગ્ર થાય છે, તીક્ષ્ણપણે લીન થાય છે, લીનતામાં પણ એટલા બધા અવિભાગ પ્રતિષ્ઠિતોની તારતમ્યતા વિશેષ છે કે જાણે ચૈતન્યની ગુફામાં ક્યાંય ના ક્યાંય ઊંડે ઉતરી ગયા છે. એટલો બધો સ્વસંવેદનનો અને આનંદનો રસ લે છે કે બહાર આવે તો પણ, વિકલ્પમાં આવે તો પણ દેહની શરીરની દરકાર, ભૂખ તરસની દરકાર રહેતી નથી, સંયોગોની દરકાર રહેતી નથી. ઉપયોગ અંદર જાય ત્યારે તો કાંઈ વિકલ્પ જ નથી શરીરનો કે બીજો કોઈ, પણ બહાર આવે તો પણ એની સાવધાની ન આવે એવી સ્થિતિ. એટલો બધો રસ લઈએ છે કે એમને રાગ રસ અને સંયોગનો રસ પછી ઉત્પન્ન થતો નથી. એટલે બહાર આવે ત્યારે બહાર આવતા એમની મળદા જેવી દશા હોય છે, જે મળદાને કાંઈ ખાવું પીવું અનુકૂળતા પ્રતિકૂળતા નથી, એ મુનિ બહારના સંયોગોની અપેક્ષાએ મળદાની જેમ વર્તે છે. નિર્વિકલ્પ થનારાના અસંખ્ય ભેદ, પાંચમા ના નિર્વિકલ્પતાના અસંખ્ય ભેદ તારતમ્ય અપેક્ષા, સાતમા ના પણ અસંખ્ય ભેદ, એક ગુણસ્થાનમાં અસંખ્ય ભેદ છે, અને આઠ નવ દસ એ બધા ગુણસ્થાન બહુ અલ્પકાળના ચડતી શ્રેણીના છે તો પણ એક જ ગુણસ્થાનમાં અસંખ્ય ભેદ છે, બધા એક સરખા નહીં, એ ગુણસ્થાનના સાધકના અસંખ્ય ભેદ છે. પણ એ તો કેવી ગમ્ય વિષય છે, કોઈ છદ્મસ્થાન જ્ઞાનનો એ વિષય નથી. સાત અને સાતથી ઉપરના બધા ગુણસ્થાન નિર્વિકલ્પ છે, શુદ્ધ ઉપયોગના જ ગુણસ્થાન છે, અને એટલા માટે શુદ્ધ ઉપયોગને સાધક કહ્યું છે અને મોક્ષને સાધ્ય કહ્યો છે. શુદ્ધ ઉપયોગ સાધક છે અને મોક્ષ સાધ્ય છે, અનુભવ પ્રકાશનો સાધ્ય સાધકનો ગુણ છે. છઠ્ઠા ગુણસ્થાને, હા છઠ્ઠા ગુણસ્થાને આવે, ચોથા ગુણસ્થાને મનોચન કાયાની ચંચળતા ઘટી ગઈ છે, અંતરની સાધના ઘણી છે, પ્રયોગ શબ્દ પ્રયોગ કરતા હતા, જુઓને આ મળદા જેવા છે, કોઈ પ્રગતિમાં રસ નહીં, કોઈ કાર્યમાં રસ નહીં, ખાવાનું પણ જેને બોજો લાગે, આ બધી પરિસ્થિતિ છે, વર્તમાન પરિસ્થિતિ છે. આહાર લેવો એ પણ થોડો બોજો લાગે, બહાર આવતા મળદા જેવી દશા હોય છે. અંદરની દશા જુઓ તો એમને હાલતા ચાલતા સિદ્ધ કહેવામાં આવે છે, હાલતા ચાલતા સિદ્ધ, સિદ્ધ ભગવાન સ્થિર છે, આ હાલતા ચાલતા છે. જેને સિદ્ધ ભગવાનની ઉપમા લાગુ પડે છે, જેને મોક્ષ તત્વની ઉપમા લાગુ પડે છે, અમૃતચંદ્રાચાર્ય મોક્ષ તત્વ કહ્યું પ્રવચન સારમાં, છેલ્લી પાંચ ગાથામાં ભાવલિંગી મુનિરાજને મોક્ષ તત્વ કહ્યું છે, દ્રવ્યલિંગી મુનિને સંસાર તત્વ કહ્યું અને ભાવલિંગી મુનિને મોક્ષ તત્વ. શરીર પ્રત્યેનો રાગ છૂટી ગયો છે, શરીર પ્રત્યે એમને રાગ નથી, શરીરની અનુકૂળતાનો વિકલ્પ નથી. વિકલ્પ આવે છે ને વિકલ્પને દબાવે છે એમ નથી. મુનિરાજને શરીરની નો વિકલ્પ આવે ને એનું દમન કરે છે એમ નથી, પણ એ વિકલ્પ એમને ઉત્પન્ન થતો નથી. પોતાને શરીરની અનુકૂળતાનો વિકલ્પ પોતે કરતા નથી, બીજા પોતાની શરીરની અનુકૂળતા માટે કાંઈ કાર્ય પોતા બીજાને કરાવવા માટે પ્રેરણા કરતા નથી, અને વગર પ્રેરણા એ કોઈ કરે તો એને અનુમોદન આપતા નથી. મનથી વચનથી ને આ નવ કોટી છે. નવ પ્રકારે શરીર સંબંધીની અનુકૂળતાઓને એમણે છોડી દીધી છે, એનો કોઈ વિકલ્પ. કેવી આત્માની અંદરની મસ્તી છે એ જગતનો ચમત્કાર છે. ઠંડીની ઋતુમાં ઠંડી એટલી પડે કે લોકો મકાનની અંદર પણ હીટર વાપરે, ગરમ કપડાં પહેરે અને તો પણ એના અંગ સંકોચ પામી જાય. આમ માથ અડકવાળીને બેસે, સૂએ તો ટૂંઠિયું વળી જાય, ઘોડા વઢા હોય તો તે ગરમ ધાબળા ઓઢા હોય તો કેટલું રક્ષણ હોય, મકાનનું રક્ષણ, કપડાનું રક્ષણ, ઓઢવાનું રક્ષણ. આવી ઠંડી પડે ત્યાં મુનિરાજ નિર્વસ્ત્ર દશામાં જંગલમાં રહે, પવનના સુસવાટા હોય અને છતાં એને એ ઠંડીથી બચવાનો વિકલ્પ ન હોય કે પવન ઘણો ઉઠી ગયો છે એટલે હવે હું કોઈ ઓથ લઈને બેસું, ઝાડની, ઝૂંપડીની, મકાનની, ગુફાની ઓથમાં બેસું એમ નથી. વિકલ્પ આવે જ નહીં, આ સવાલ છે. વિકલ્પ આવે તો મને પણ જાય. ચોથે ગુણ સ્થાને ક્ષમતા નહીં છૂટે, મને દિશા છૂટી જાય. શરીર સાથે ચારિત્ર નો દોષ થઈ જાય. ચારિત્ર એકતા બુદ્ધિ થાય તો શ્રદ્ધાનો દોષ થાય, કપેલા ગુણસ્થાનમાં આવે, અને ચારિત્ર નો દોષ થાય તો ચોથા ગુણસ્થાને આવે. એવા ઇતિહાસમાં એવા પણ પ્રકારો બન્યા છે. વિષ્ણુકુમાર મુનિને ભલે પોતાના અને બીજા મુનિના શરીરના રક્ષણનો વિકલ્પ આવ્યો છે તો ચોથા ગુણ સ્થાને આવ્યા છે, મિથ્યા દ્રષ્ટિ નથી ત્યાં. પછી આ લગ્ન કરે છે માદિરાજ મુનિ, માઘનંદી બને છે, માઘનંદી બને મુનિ લગ્ન કરે છે તો મુનિ દશા નથી રહેતી, ગ્રસ્ત દશામાં આવે છે. મોક્ષ માર્ગ છે એની પાસે, શ્રદ્ધાન છે, અને આગમનમાં એટલા બધા સમર્થ અને કુશળ હતા કે કોઈ શાસ્ત્રાર્થનો મોટો પ્રસંગ બન્યો અને શાસનને સમાજની અંદર એક પરીક્ષાનો કાળ ઉભો થયો તો એમના આચાર્ય ગુરુએ એને યાદ કર્યા. માધવની મુનિ હોત તો બીજી વાત હોત, બીજા મુનિઓને એમ થયું અરે આવા એક આપણા સંઘમાં મુનિ હતા કે જેને આજે પણ આચાર્ય દેવ સંભાળે છે, હાલો ને એમાં શું આપણે એને વિનંતી કરીએ છું કે આ રીતે શાસન ઉપર એક શાસ્ત્રાર્થનો મોટો પ્રસંગ ઉભો થયો છે. ને જાય છે, ગુરુ મહારાજે આપને યાદ કર્યા છે, હે હજી મારે મારું આત્મ સ્થાન છે, ગુરુના હૃદયમાં મારું સ્થાન છે, ફરાક કરતા છોડી દીધું બધું, ગ્રસ્ત પણ છોડી દે, હળી મને થતા એને વાર નહીં પાછી મને દશામાં આવી ગયા. એવા એવા ઉલટા સુલટા પ્રકાર બન્યા છે. પણ છૂટી ગયો છે એટલે વિકલ્પ એટલે રાગ ઉત્પન્ન થતો નથી, એનું નામ છૂટી ગયો છે. એવી દશા થઈ ગઈ છે કે એને રાગ ઉત્પન્ન થતો જ નથી. શાંતિનો સાગર પ્રીત્યો છે, નાસ્તિથી રાગનો નાસ્તિ કરી છે, અભાવ કર્યો છે, અસ્થિથી અંદરમાં શાંતિનો સાગર પ્રીત્યો છે, અંદરમાં આનંદનો દરિયો ઉછાળા મારે છે, એની ભરતી પર્યાયના કાંઠે આવે છે, ડૂબી જાય છે ભરતીમાં, પોતે આનંદની ભરતીમાં એ ડૂબી જાય છે, ડૂબેલા રહે છે, એ ક્ષણમાં શુદ્ધ ઉપયોગમાં આવે છે. બહાર આવ્યા ના આવ્યા ને વળી પાછા અંદર ચાલ્યા જાય છે, એવી આનંદમાં ઝૂલતી આત્મામાં ડૂબતી દશા છે. સામે ભણી ઉભા હોય ને એનું પરિણામ જોતા હોય એવું વર્ણન. અત્યારે એવા મુનિ દેખાતા નથી, જાતિ સ્મરણ થી યાદ છે, પણ જાતિ સ્મરણ ન હોય તો પણ જ્ઞાની ને મુનિ દિશા કેવી હોય એનો ચિતાર એના જ્ઞાનમાં આવે છે. જેમ ન જોયેલો દેખાવ કોઈ ચિત્રકાર ચિત્રી શકે છે, એમ ન જોયેલી નજરે નહીં જોયેલી મુનિ દશાને પણ જ્ઞાની છે એ પોતાના જ્ઞાનમાં એનો ચિતાર ઉભો થતો હોવાથી બરાબર એને કહી શકે છે, એનું વર્ણન એ બરાબર કરી શકે છે. જ્ઞાનમાં સાક્ષાત મુનિ દશા આવે છે, કેમ કે એ જાતિનો જ્ઞાન ને આનંદ જ્ઞાનીને ચોથા ગુણસ્થાને પ્રગટ થયા છે, એટલે એના ઉપરથી એની વૃદ્ધિગત પામેલી દશા અને એની પૂર્ણ દશા મોક્ષની દશા એ બધાનું જ્ઞાન એમાં આવે છે. નવ તત્વનું જ્ઞાનમાં મોક્ષ દશા સમર નિર્જરા તત્વ એ બધાનું જ્ઞાન એમાં આવી જાય છે. અનુભવ મના કાળમાં લેવો જોઈએ, વિશેષ કારણ કે સ્વરૂપ નિશ્ચયની અંદર તો પરોક્ષપણે એનો ભાસ આવે છે. અહીંયા વિનંતી જે આવે છે એ વાત આખી એ જુદા તબક્કાની છે, એ તબક્કા ને એ તબક્કા વચ્ચે બહુ મોટો ફેર છે, ફેર ઘણો છે. એક સાધક દશા છે, એક હજી સાધક દશા નથી. મુખ્યાત્મા છે, મુખ્યાત છે કે આનંદ સંસારનો બીજ છે, અહીં આનંદ સંસાર એનો ખલાસ થયો છે, કપાઈ ગયો છે, અથવા એને પોતાનું નિજ પરમાત્મ તત્વ હાજરા હજુર વર્તે છે, પરિણતિમાં એને ઉપસ્થિત છે, હાજરા હજુર છે, કોઈ સમયે ગેરહાજર નથી. જે સાક્ષાત્કાર શુદ્ધોપયોગમાં કર્યો એ સાક્ષાત્કારની પરિણતિ ચાલી જતી નથી, પરિણતિ રહી જાય છે. ઉપયોગ છે એ પરિણતિને મૂકતો જાય છે. તો પરિણતિ એમ કહે છે કે જો તે મને જન્મ આપ્યો છે તો હવે વારંવાર શુદ્ધોપયોગ થવો એ વાતથી છૂટી નહીં શકાય, ઉપયોગ એને છોડી નહીં શકાય, એને ઉપયોગમાં આવે છૂટકો છે, શુદ્ધ ઉપયોગમાં આવે છૂટકો છે, વારંવાર શુદ્ધ ઉપયોગમાં આવે છે. એમ પરિણતિનો ઉપયોગ, પરિણતિનો ઉપયોગ થતા સાધન દશા આગળ વધે છે. મુનિ દશામાં એ કહેવાય છે એટલું કે સહજ માત્રમાં એક એક ક્ષણમાં સ્વરૂપમાં લીનતા ને તન્મયતા થઈ જાય છે, એવી મુનિ દશા થાય છે. એવી મુનિ દશા અત્યારે વેશધારી કોઈ સાધુ માં નથી, છતાં હું વર્ણન કરીશ. પંચમ કાળ છે, ફેરફાર થયો એટલે સાધક દશા જ નથી, સાધુ નથી, મુનિ જ નથી. સર્વકાળે મુનિ દશા તો એક સરખી હોય, કાળ અપેક્ષા એ સંખ્યા ઓછી વધતી હોય. અત્યારે ક્યારેક મુનિ હોય, ક્યારેક ન હોય, હોય તો કોક જ થાય, એકાદ થાય, પણ એનો અર્થ એમ નથી કે મુનિ બીજી જાતના પણ હોય, એવું પંચમ કાળમાં ન હોય, એટલો ફેર પડે પંચમમાં. પણ હોય તો જેવા ચોથા કાળમાં મુનિ હોય, જેવા મહાવીરમાં અત્યારે મુનિ હોય, એવા થાય તો એવા જ થાય, બીજા બીજા પ્રકારના ન થાય, બીજી
રીતે
મુનિ હોય ને મુનિ કહેવાય, ન હોય એને મુનિ કહેવાનો પ્રશ્ન રહેતો નથી. આ એક મોટી વાત લીધી છે, શાંતિનો સાગર પ્રગટ્યો છે, અંદરથી શાંતિનો સમુદ્ર છે એને ઉછાળો નાખ્યો છે. મધદરિયેથી જેમ ભરતી આવે છે, ગુરુદેવ દ્રષ્ટાંત આપતા ને, 118 ડિગ્રીનો તડકો તપતો હોય ચૈતર વૈશાખ મહિનાનો, તો પણ સમુદ્રમાં મધ્યબિંદુમાંથી ભરતી આવે છે, પાણી પાણી જળબંબા કાર કરી નાખે એટલી ભરતી આવે છે. તો તડકો તપે છે, પાણી શોષાઈ જવું જોઈએ, તો કે એને ભરતી નહીં તડકો લાગુ પડતો નથી, કોઈ રોકી શકે નહીં, અંદરથી ભરતી આવે. ભૂમિને એ વખતે અંદરથી એવી ભરતી આવે કે કેવળ જ્ઞાન ઉત્પન્ન કરે, અંતકૃત કેવળી કે છે. છેલ્લી ઘડીએ આ બાજુ પ્રાણ છૂટવાની તૈયારી હોય તો આ બાજુ કેવળ જ્ઞાન થવાની તૈયારી હોય, એટલો શુદ્ધ ઉપયોગની અંદર પુરુષાર્થ વિશેષ પ્રગટ કરે. એટલે બહારની પ્રતિકૂળતા એને રોકી શકતી નથી, એને સ્પર્શી શકતી નથી. પ્રતિકૂળતાઓની પહોંચ કોઈ સંયોગની પહોંચ આત્માના ભાવમાં પહોંચતી નથી. ચૈતન્યની પર્યાયના વિવિધ તરંગ ઉછળે છે, ચૈતન્યની પર્યાયના અનંત ગુણના વિવિધ પ્રકારના સ્વભાવવાળા પર્યાયો એટલે તરંગો અંદરમાં ઉછળે છે, અને એ અનંત શક્તિઓના ઉછળતા પરિણામમાં એમનો આત્મા લીન છે, મુનિરાજનો આત્મા લીન થયેલો છે, તન્મય થયેલો છે. એક એક ગુણની વાત કરે છે કે જ્ઞાનમાં તેઓ કુશળ છે. આગમ જ્ઞાનમાં મોટા ભાગના મુનિઓ કુશળ હોય છે, અને આગમ જ્ઞાનના વિસ્તારમાં કુશળ ન હોય તો પણ પોતાના જ્ઞાન સ્વભાવ સ્વરૂપને ગ્રહણ કરવાની જે જ્ઞાનની શક્તિ છે, સ્વગ્રાહક શક્તિ, જે સ્વપરગ્રાહક શક્તિ જ્ઞાન છે એમાં સ્વગ્રાહકપણું છે, એ સ્વને ગ્રહણ કરવામાં જ્ઞાન મુનિરાજ ઘણા કુશળ છે, અત્યંત કુશળ છે. એટલી બધી એમની કુશળતા છે કે એટલી કુશળતા ચોથે અને પાંચમા ગુણ સ્થાનના સાધકને એ કુશળતા નથી. મિથ્યાદ્રષ્ટે 11 અને 9 પૂર્વ ધારીનો તો સરખામણી કરવાનો સવાલ નથી એમની સાથે, પણ એક મિથ્યાદ્રષ્ટિ 11 અને 9 પૂર્વનો શાસ્ત્ર પાઠી હોય અને એક મુનિરાજને 9 તત્વના નામ ન આવડતા હોય તો પણ મુનિરાજ જ્ઞાનમાં કુશળ છે, સ્વરૂપ ગ્રહણ કરવાના જ્ઞાનમાં એ કુશળ છે. અને મિથ્યાદ્રષ્ટિનો ઉપયોગ સ્થૂળ છે, એ પોતાના સ્વરૂપને જ્ઞાનમાં ગ્રહણ કરી શકતો નથી, સ્થૂળ ઉપયોગી છે. જ્ઞાનમાં એ કુશળ છે, તીક્ષ્ણ અને સૂક્ષ્મ જ્ઞાનવાળા છે. દર્શનમાં શ્રદ્ધાંતમાં પ્રબળ છે, એમની શ્રદ્ધા ઘણી બળવાન છે, શ્રદ્ધામાં જરા પણ મચક આવતી નથી. સાતમે થી છઠ્ઠે ગુણ સ્થાને આવે છે, જેને પ્રમત દશા કહેવામાં આવે છે, સાતમાને અપ્રમત દશા કહે છે. તો એ ચારિત્રમાં મચક આવી છે, પણ એ કાળે શ્રદ્ધામાં મચક આવતી નથી. દર્શનમાં પ્રબળ છે, દર્શન એટલું પ્રબળપણે પ્રગટ થાય છે કે એમાં કાંઈ ફેર પડતો નથી. આ ચારિત્રમાં ઉપર નીચે પરિણામમાં જોક આવે છે અને એટલી મચક ખાય છે પરિણામ, પણ ચારિત્રમાં શ્રદ્ધામાં મચક ખાતા નથી. એટલે એમાં પ્રબળ શબ્દ લીધો છે. જ્ઞાનમાં કુશળ છે, એક એક શબ્દ પાછળ બહુ સમજણથી શબ્દ પ્રયોગ છે. જ્ઞાનની વિશેષતા કુશળતામાં લીધી છે અને દર્શનમાં વિશેષતામાં પ્રબળતા લીધી છે. કેમ કે જ્ઞાન વિચિક્ષણ છે, બહાર જાય તો પણ ભિન્ન રહેવાની એનામાં કુશળતા છે, કોઈ પણ પ્રકારના વિકલ્પ ઉઠે, પ્રશ્નો આવે, પ્રશ્ન ઉઠે તો પણ સમાધાન કરવાની જ્ઞાનમાં કુશળતા છે, જ્યારે દર્શનની અંદર આત્માને વળગી રહેવાની પ્રબળતા છે. જ્ઞાનમાં કુશળતા છે અને દર્શનમાં પ્રબળતા છે. એનું જ્ઞાન કુશળ છે કે કોઈ તબક્કે ભૂલું પડતું નથી, ક્યાંય ફસાતું નથી. આત્મજ્ઞાન થયા પછી એ જ્ઞાન ક્યાંય ફસાતું નથી, ગમે તે વિષય સામે જ્ઞાનમાં આવી શકે છે. એનો કોઈ નિયમ નથી કે આ વિષય જ્ઞાનમાં નહીં સામે આવે. કોઈ પણ આટી મૂટી વાળો વિષય આવે તો પણ મુનિરાજ જ્ઞાનમાં કુશળ છે અને શ્રદ્ધાનમાં એ પ્રબળ છે. આવું છે. આચરણમાં સમાધિના વેદના છે, આચરણમાં વેદન બીનું છે. નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર રહેવું એ મુનિનું આચરણ છે અને પોતાના સ્વરૂપના વેદનમાં સ્થિર થઈ ગયા છે એવા મુનિરાજ છે. શાંતિની અપેક્ષા એ લઈએ તો અંતરમાં તૃપ્ત તૃપ્ત છે, અંદરમાં અમૃતની ધારથી પોતે તૃપ્ત થાય છે. જેમ તૃષાવાનને ધારાવાનું કોઈ પાણી પાય અને એ પાણી પીધા જ કરે અને તૃપ્તિ એને થયા જ કરે, એમ અંદરમાં શાંતિની ધારા પ્રગટી છે. એ શાંતિથી પોતે શાંત શાંત તૃપ્ત તૃપ્ત થાય છે. અંતરમાં તૃપ્ત તૃપ્ત છે. મુનિરાજ જાણે વિતરાગતાની મૂર્તિ હોય એ રીતે પ્રણમી ગયા છે. સાક્ષાત વિતરાગતાની મૂર્તિ જોઈ ગયો. ભગવાન કુંકુંદાચાર્ય દેવે અષ્ટપાહુડમાં જે પહેલું પાહુડ લખ્યું છે એ આ વિષય ઉપર લખ્યું છે કે આત્મામાં જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ઉગ્ર દશા પ્રગટે છે એને ભાવમુનિ દશા કહેવામાં આવે છે. એ અરૂપી આત્માના અરૂપી પરિણામ હોવાથી ઇન્દ્રિયોના રૂપીપણાને જાણવાના ક્ષેક્ષમ ભાવને જ્ઞાન ગોચર થતા નથી. એવા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામ રૂપી પદાર્થને જાણવા વાળું જે ઇન્દ્રિય જ્ઞાન, એને અરૂપી પદાર્થ રૂપી પર્યાયો રૂપી ભાવો જ્ઞાન ગોચર થતા નથી. એવું જે મુનિદશાનું અમૂર્તિક સ્વરૂપ છે એનું એક મૂર્તિમંત પણ સ્વરૂપ છે એમ કે છે કે એ વિતરાગતા ભાવે અમૂર્તિક હોવા છતાં એમના ભાવમાં મન વચન કાયાના યોગમાં એ વિતરાગતાને એટલી સામે છા જાણી પડે છે, છાપ આવે છે કે કોઈ વિતરાગ માર્ગને મૂર્તિમંત પણ જોવો હોય તો મુનિરાજના દર્શન કરવા. મુનિરાજ એટલે અરૂપી એવા આત્માનો રૂપીપણે મૂર્તિમંતપણે, અમૂર્તિક એવા આત્માનો મૂર્તિમંતપણે જો કોઈ મોક્ષ માર્ગ હોય એટલે ભાવલિંગી મુનિ છે. આ જૈન દર્શન છે. જૈન માર્ગ, મૂર્તિમંત જૈન માર્ગ એ મુનિ દશા છે. બહુ સરસ, બહુ રસિક અધિકાર લેખા છે અષ્ટપાવડમાં. તાંબર મઠ એ વખતે શરૂ થયો છે. આખો ગ્રંથ દાર્શનિક ગ્રંથ છે. એટલે શ્વેતાંબર દર્શન અને દિગંબર દર્શન ઉપર એમણે પ્રકાશ પાડવો છે. દર્શન પર એ પ્રકાશ પાડનારો દાર્શનિક ગ્રંથ કહેવાય છે. તો એમાં મુનિરાજથી વાત ઉપાડે છે. કે વિતરાગ માર્ગ ને વિષય જિનમાર્ગ ને વિષય મુનિ કેવા હોય, કે આવા જે ભાવલિંગી સંત છે એ વૃત્તિમંત મોક્ષ માર્ગ છે. બહુ સરસ વર્ણન કર્યું એ વાત અહીંયા લીધી છે કે મુનિયાદ જાણે વિતરાગતાની મૂર્તિ હોય, અમૂર્તિક ભાવને શું કહે છે કે મૂર્તિ હોય, એ રીતે પ્રણમી ગયા છે. એવું જ્ઞાન થાય છે એમને જોઈને, વિતરાગતાનું જ્ઞાન થાય છે. બીજાને નું બોલે તો એમ બોલે તો થાય એમાં કઈ પ્રશ્ન નથી, કેમ કે એની એમની વાણીમાં એ રીત છે. પણ ન બોલે તો વિતરાગતાનો ઉપદેશ મળે એવું મુનિની દશા હોય છે. લીધું છે દીપસિંહજીએ, લીધું છે મોક્ષ માર્ગમાં. મુનિરાજની શાંત મુદ્રા વગર બોલે પણ વિતરાગતાનો ઉપદેશ આપે છે, શાંતિનો ઉપદેશ આપે છે, શાંતિનો બોધ મળે છે. એમના દર્શન માત્રથી વિતરાગતાનો બોધ મળે છે એ વાત લીધી છે. મુનિરાજ જાણે વિતરાગતાની મૂર્તિ હોય એ રીતે પરણમી ગયા છે. દેહમાં પણ વિતરાગ દશા છવાઈ ગઈ છે. રાગી જીવોનો દેહ હોય એવી કોઈ પ્રકારની ચેષ્ટાઓ દેહની અંદર દેખાતી નથી. દાસ દાસ જગતથી અને અંતર્મુખી પરિણમન દેખાયા એવું અંતર્મુખી પરિણમન છે વિતરાગી પરિણમન. જીન નહીં પણ જીન સરખા છે, સાક્ષાત જીનેન્દ્ર છે. જીનેન્દ્ર ને બીજી ભાષામાં મુનિન્દ્ર પણ કહેવામાં આવે છે. મુનિ દશાની ટોચ કક્ષાએ ઉત્કૃષ્ટ દશાએ પહોંચ્યા એવા જીનેન્દ્ર ને મુનિન્દ્ર પણ કહેવામાં આવે છે. મુનિન્દ્ર એમને મુનિન્દ્ર નું નામ આપવામાં આવે છે. મુનિઓમાં ઇન્દ્ર સમાન તો ભલે મુનિ મુનિન્દ્ર નથી પણ મુનિ તો છે. એ મુનિ જીનેન્દ્ર નથી પણ જીન નથી પણ જીન સરખા તો જીન જેવા જ છે. બરોબર લીધો છે ને કે જેમ પિતાનો અણસાર પુત્રમાં આવે છે અને અણસાર ઉપરથી કોઈ કહી દે છે કે તમે ફલાણા ના દીકરા લાગો છો, આ વાત બરાબર અણસાર આવે છે તમને. એમ જીનરાજ નો અણસાર મુનિરાજમાં આવે છે. ઘણી દશાના ઘણા ગુણ લીધા છે ને, ઘણી ઘણી વાતો લખી છે. એક એક ગુણ ની અંદર બધી વાત સરખી છે એમ નથી, પણ જુદા જુદા પાસા લીધા છે. અને એ ગુણ દશાને વર્ણવવા માટે કેટલી પડખેથી એ ગુણ દશાને સ્પષ્ટ કરે છે. જીન નહીં પણ જીન સરખા છે, જીનેન્દ્ર જેવા છે એવા જ દેખાય છે. અને તેથી તેમાં મોક્ષ તત્વનો આરોપ કરવામાં આવે છે. 356 બોલ છે, 357. આ સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો પરિભ્રમણ કરે છે, એકલો મુક્ત થાય છે, તેને કોઈનો સાથ નથી. શું વાત લઈ છે? એકત્વ ભાવના દે છે. આ વસ્તુ સ્થિતિ છે. આ વસ્તુ સ્થિતિથી જીવના વિપરીત પરિણામ છે એને વિભાવ પરિણામ કહે છે. અને એ વિપરીત પરિણામથી જીવ કોઈના કોઈના સાથથી રહેવા માંગે છે. કોઈનો સાથ હોય તો એને મૂફ રહે છે અને નહીતર એને સંસારમાં એકનું એકનું ગમતું નથી. એને એમ કહે છે કે ભાઈ તું જન્મો તો એકલો, તું જન્મો પણ એકલો
એકલો.
હવે દેહ ત્યાં દેહનો સંયોગ છે, જન્મ એટલે દેહનો સંયોગ, આત્મા જન્મતો નથી પણ નવા નવા દેહનો સંયોગ થાય છે. એવો જે જન્મ સંસારમાં કહેવામાં આવે છે એમાં પણ તું એકલું, તમે દેહનો સંયોગ થયો. અને દેહ ત્યાગને મૃત્યુ કહે છે, આત્મા મરતો નથી પણ દેહનો વિયોગ થાય છે. તો એ દેહ ત્યાગ પણ એકલો કરીશ, તારે હારે કોઈ બીજા દેહ ત્યાગ કરશે તારી ખાતર, એમ બનવાનું નથી. આ સંસારમાં જીવ એકલો દેહના સંયોગમાં આવે છે એટલે જન્મે છે, અને દેહનો ત્યાગ કરીને મરે છે એમ કહે છે, એ પણ એને એકલાને જ એવી પરિસ્થિતિમાંથી પસાર થવાનું હોય છે, એમાં કોઈનો સાથ હોતો નથી. અનેક પ્રકારના ભાવ ભ્રમાંતરમાં પરિભ્રમણ કરે છે, પશુ પક્ષી કીડી મકોડાથી માંડી ઢોર ઢાંખરથી માંડીને નારકીમાં જાય, દેવલોકમાં જાય, મનુષ્ય થાય, ચાર ગતિમાંથી ત્યાં ચારે ચાર ગતિમાં 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરતો કરતો પણ એ એકલો જ પરિભ્રમણ કરે છે, એમાં એને કોઈ સાથ દે છે એમ છે, એને એકલાને જ પરિભ્રમણ, કેમ કે એ પોતાના ભાવનું ફળ છે, ભાવ એકલો કરે છે એનું ફળ પણ એકલો જ ભોગવે છે. પીડા થાય તો અસાતાની વેદનાને એકલો ભોગવે છે કે કોઈ બીજો અંદર ભાગ પડાવી શકે, એવું બનતો. અને સાધક દશામાં સાધના ધર્મ સાથે તો પણ એકલો સાથે, અને એના પરિણામ સ્વરૂપ ફળ સ્વરૂપે મુક્તિમાં જાય તો પણ એકલો જાય, એમાં કોઈ સાથ આપે ને સાથ આપે તો થાય એવી કોઈ વસ્તુ સ્થિતિ નથી. એમ સંસારના પરિભ્રમણમાં કોઈનો સાથ નથી, તેમ મુક્તિમાં પણ કોઈનો સાથ નથી, એટલું જ આ બધું કાર્ય થાય છે. પાપ કરે તો પણ એકલો, પુણ્ય કરે તો પણ એકલો, ધર્મ કરે તો પણ એકલો. આ કહે છે ને કે આપણે બધા ભેગા થઈને, જૈનો ભેગા થઈને ધર્મ કરીએ, સમૂહ પૂજા થાય પણ સમૂહ ધર્મ ન થાય, એનો અર્થ કે પૂજા ધર્મ નથી. શું કહે છે? સમૂહ ભક્તિ કરીએ, સમૂહ પૂજા કરીએ, સમૂહ શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ, સમૂહ જાપ કરીએ, સમૂહ યાત્રા કરીએ, બધા કહે છે ને, સમૂહ ફંડફળા કરીએ, દાન કહે છે કે એ કોઈ ધર્મ નથી, એ કોઈ ધર્મ નથી. ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે, વધુ સ્વભાવો ધર્મો, વસ્તુના વિજ્ઞાન અનુસાર, વસ્તુના સ્વરૂપ અનુસાર ધર્મની દશા છે. અને એ સ્વરૂપના શુદ્ધ શ્રદ્ધાનુરૂપ, શુદ્ધ જ્ઞાનરૂપ અને શુદ્ધ ચારિત્રરૂપ છે, શુદ્ધ આનંદ અને શુદ્ધ શાંતિ સ્વરૂપે છે. એવો જે ધર્મ છે એકલો થાય છે. પાપ જેમ એકલો કરે, જીવ પુણ્ય એકલો કરે, એના ભાવ તો એકલો જ કરે, દરેકને સમૂહમાં કરે તો થાય ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત થાય, એમાં કોઈને ઊંધા પરિણામ કરતા રોકી શકાય નહીં, એમ ધર્મ કરે તો જીવ એકલો કરે, એનું ફળ ભોગવે તો પણ મુક્ત દશા એકલાની થાય છે, એકલો જ મુક્ત થાય છે, તેને કોઈનો સાથ નથી, એને કોઈનો સાથ નથી. એનો અર્થ એમ છે કે એના અવળા સવળા દરેક પ્રકારના કાર્યોમાં કોઈ સાથ આપે તો થાય ને નહીતર ન થાય એવું કાંઈ નથી. જીવ સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરે છે, કોઈનો સાથ એમાં કામ આવતો નથી, છતાં પણ એમાં કોઈ સાથ લેવાની માન્યતા રાખે એમ તો એ માન્યતા માત્ર ભ્રમણા છે, માન્યતા છે એ ભ્રમણા છે, અજ્ઞાન છે, મિથ્યા ભાવ છે, મિથ્યા શ્રદ્ધાન છે. માત્ર ભ્રમણાથી તે બીજાની ઓથ ને આશ્રય માને છે, ખરેખર કોઈની ઓથ ને કોઈના આશ્રય કોઈ કામ થતું નથી. તો જીવ ભૂલી ગયો છે કે આત્મામાં અનંત શક્તિ છે, અને અનંત શક્તિને લઈને પોતાની શક્તિથી જ પોતાનું કાર્ય કરી શકે છે. પોતાની શક્તિને જ્યારે ભૂલે છે ત્યારે એ બીજાની ઓથ લેવાના પરિણામ કરે છે. કે જો મને સંયોગની અનુકૂળતા હોય તો હું ધર્મ સરખી રીતે કરું, એક વાર બરાબર આજીવિકા ચાલે એટલી મૂડી નું વ્યાજ છૂટે એટલી મૂડી થાય તો પછી સોનગઢ જઈને નિરાતે બેસો અને ધર્મ કરું સોનગઢમાં જઈને, થાય કે નહીં થાય?
પૈસા
પણ કાદવ ચોગડ્યા પછી તો એ ધોઈ શકે કે ન ધોઈ શકે એ સવાલ છે. આધાર કોનો લીધો? અહીં તો એમ કે છે કે હજી એને કાદવ ચોપડવાનું બંધ જ નથી કર્યું. શું હવે દુકાન બંધ કરી છે, દુકાને નહીં જતો હોય, વેપાર નહીં કરતો હોય, પણ મૂડીના વ્યાજના આધારે મારે ધર્મ કરવો છે તો હજી કાદવ ચોપડવાનું બંધ કર્યું નથી. ઠીક ને, કાદવ ધોવાનો હજી સવાલ પેદા નથી થતો અહીંયા. ધર્મ તો આત્માના આધારે થાય, અને તે કોઈ પણ પરિસ્થિતિમાં થાય છે. ચીઠે હાલ હોય તો પણ ધર્મ થાય. ચીઠે હાલ એટલે શરીરમાં ઉપર કપડું ન હોય ને ચીથરા વિટાળવા પડ્યા મને. કપડું સીવડાવવાનું નવું કાપડ ન હોય તો ચીથરા હોય, ફાટી ગયેલા ચીથરા જેવું કપડું, એવું ચીથરે હાલ હોય, એટલે દારિદ્ર હોય તો ધર્મ કરી શકે છે. ધર્મ કરવાનો એનો 100% અધિકાર છે, કેમ કે એનામાં ધર્મ કરવાની શક્તિ છે અને એ ધર્મ કરી શકે છે. એનો અર્થ એ થાય કે જો જીવે ધર્મ કરવો હોય તો એને કોઈ પણ હાલતમાં ધર્મ કરી શકું છું એવી એની અભિપ્રાયમાં માનસિક તૈયારી હોવી જોઈએ. આ સ્પષ્ટ વાત છે. જો એમ ન હોય તો પછી કરીશ એ વાત એને ઊભી થયા વિના રહેશે નહીં, અને પછી કરીશ એ ક્યારેય કરી શકવાનો નથી. પછી વાળાનું સદાય પછી જ રહેવાનું છે, કોઈ બી પહેલા થવાનું નથી. અને જેને કરવું હોય એને અત્યારથી શરૂઆત કરી દેવી, કોઈ પણ હાલત હોય એને પછી કરવાનો પ્રશ્ન રહેતો નથી. ચાલતો વિજ્ઞાનમાં વિક્ષેપ પડે છે. જયારે ઘરમાં ટીવી ચાલતું હોય, રેડિયો ચાલતો હોય, બીજા અવાજ થતા હોય, ત્યારે વેદનામાં કેવો એકાગ્ર થાય છે, પીડા થતી હોય તો ત્યારે બધા ખલેલ પડે છે એની વેદનામાં. તો આ સ્વસંવેદન ને આત્મવેદના છે, એટલે અશાંતિ ને દુઃખ ની વેદના છે અને અશાંતિ ની વેદના છે. વેદના એ બધાથી પર છે. એનો અર્થ શું છે કે વેદના અવળી હોય, અશાંતિ ની હોય કે શાંતિ ની હોય, વેદના બહારના અવાજ થી પર છે. બહારની દખલબાજી થી વેદના પર છે. એને લઈને કઈ થાય છે એવું અધૂરું નથી. એટલે કોઈ પણ હાલતમાં માણસ કાર્ય કરી શકે છે. અને લૌકિકમાં લોકોને એવું હોય છે, અમારે એક સંબંધી હતા, મેં કે કદું હું વાંચવા બેસું તો મિકેનિકલ એન્જિનિયર થયેલા પ્રોફેસર હતા એની અંદર BJTI, જો વાંચવા બેસે તો એ એના દિવાનખાનામાં સોફા ઉપર વાંચવા બેસે, 4-5 ગોદરેજના કબાટ હતા ઘરમાં, કે આ 8 માણસ આવે ને એક કબાટ ઉપાડવી પડે ને રોયો જાય ને તો મને ખબર ન પડે કે આ 8 માણસ ઘરમાં ગરીને કબાટ ઉપાડવા માંડ્યા છે. આપણું એકાગ્રપણું તો લોકોને લૌકિક વિષયમાં હોય છે, ભણતરના વિષયમાં હોય છે. વાંચતા હોય ને એને જમવા ગુલાબ આવે તો હાથ પાડે તો એ કંઈ જમવા આવે ને, રસોડવામાંથી એમની બા કે એમના પત્ની હાથ પાડે અને એ હાથે હાથે હલાવવા પડે, આનું જમવાનું થઈ ગયું છે, આ પુસ્તક લઈ લેવું પડે હાથમાં. આટલી તો લોકોને બહારમાં એકાગ્રતા લૌકિક વિષયમાં થાય છે. તો આત્માના વિષયમાં આનંદ શાંતિનો દરિયો છે, એમાં જવાનું જોશ ઊભું થયું હોય એને ક્યાં પ્રશ્ન છે ભાનગરનો નડવાનો, ને અવાજ એમને અશાંતિ કરે. એટલે એ બધું તો ઠોક નિહાળી અને વતણા જાજા, આ મારે પેન્સિલ ભરખી દીધે, આ પેન્સિલ મારે નાની પડે છે, ને આ બરાબર નોટ હારી નથી, મારે નવી સોંપડી લાવી દીધો ને તો હું ભણું ને, એ બધા થોક નિહાળે એના લક્ષણ છે. ફટેલી સોંપડી એ પહેલો નંબર આવવા વાળા હોય છે. દેવાદિદેવ કીર્તિમાન નારાયણ ભગવાન.